તારીખ 18/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 219 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158.
પર્યાય વિષય જે પ્રયોજન છે એનું આ વચના મત છે. આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમ પરિણામી ભાવ છે. આત્માનો સ્વભાવ કહો કે આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ કહો, એ ત્રણેય કાળે સદા સર્વદા પરમ પરિણામી ભાવરૂપ છે. પરમ પરિણામી ભાવરૂપ છે એટલે કે ત્રણેય કાળે એક રૂપ રહે છે, જેમાં કોઈ ફેરફાર ન થાય એવું રહે છે અને પરિણામી ભાવને કોઈ પણ કર્મની અવસ્થા સાથે નૈમિત્તિક સંબંધ રહેતો નથી. કર્મના ઉદય સાથે, કર્મના ઉપશમ સાથે, કર્મના ક્ષયોપશમ સાથે, કર્મના ક્ષય સાથે, કર્મના બંધ સાથે કે કર્મના છૂટવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એવો સંબંધ વિનાનો ત્રણેય કાળે શુદ્ધ, જેમાં દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મનો કોઈ સંબંધ નથી અથવા મળવો નથી, એનું મૂળ સ્વરૂપ તે આત્માનો સ્વભાવ છે, તે આત્માનું સ્વરૂપ છે, જેનાથી આ જીવ અનંતકાળથી અત્યાર સુધી અજાણ્યો છે એવું આ સ્વરૂપ છે આત્માનું. તે સ્વરૂપ અથવા તે સ્વભાવ તેને પકડવાથી, એટલે તેને ગ્રહણ કરવાથી અથવા જે છે એ રૂપ અનુભવ કરવાથી, પોતા રૂપે છે તેથી પોતા રૂપે અનુભવ કરવાથી જ મુક્તિ થાય છે, કરવાથી જ સંસાર દશાનો નાશ થાય છે, મોક્ષ દશા ઉત્પન્ન થાય છે. આ એક જ મુક્તિ થવાનો, મોક્ષ થવાનો, મુક્ત થવાનો આ એક જ ઉપાય છે. બીજા કોઈ ઉપાયાંતરથી જીવને મુક્ત દશા પ્રગટ થતી નથી. વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તે છે એમ કહેવાય છે. તો એ ભગવાન કયો ઉપદેશ આપી ગયા, જેમનું શાસન પ્રવર્તે છે એમણે શું ઉપદેશ આપ્યો કે આત્મા કઈ રીતે સંસારથી મુક્ત થાય, આ એક વાત કરી છે. દિવ્ય ધ્વનિમાં 11 અને 14 પૂર્વથી અનંત ગુણની વાત આવી છે. 11 અને 14 પૂર્વ તો દિવ્ય ધ્વનિના અનંતમાં ભાગે છે. કેટલો વિસ્તાર આ એક વાત કરવા માટે છે. સમસ્ત જીવવાણીનું કેન્દ્ર સ્થાન પરમ પરિણામી ભાવ છે અને એ પરમ પરિણામી ભાવનો જ આશ્રય કરવાથી મુક્તિ થાય, એટલી બીજી વાત છે. આ એક આપનું સૌભાગ્ય છે કે બીજા કોઈ આગે હવે સમય અને શક્તિનો અપવ્યય થાય, દુર્વ્યય થાય ન થાય એટલા માટે વાતને સંક્ષેપની અંદર ગુરુદેવશ્રીએ સામે મૂકી દીધી. ગુરુદેવશ્રીના જ વચનામૃત છે કે તારો સ્વભાવ પરમ પારિણામિક ભાવ છે, અને એ પરમ પારિણામિક ભાવને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરવું કહો, પકડવું કહો, આશ્રય કરવો કહો, લીન થવું એમ કહો, જામી જવું એમ કહો, અનુભવ કરવો એમ કહો, બધું એક અર્થ છે. એનાથી મુક્તિ થાય છે. હવે આમ પ્રતિપાદન છે ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે સ્વભાવ કઈ રીતે પકડાય, તે સ્વભાવનું ગ્રહણ કઈ રીતે થાય, અનુભવ કઈ રીતે થાય, આ સ્વભાવને અનુકૂળ થાય છે. તે રાગાદી ઉદય ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી. રાગાદી આદિમાં જ્ઞાનનો ક્ષયોક્ષમ, પરિક્ષેપ, પુરુષાર્થનો ક્ષયોક્ષમ, પરતરફનો, આદિમાં એ બધા લઈ લેવાય. રાગાદી છે એ ચારિત્ર ગુણનો ક્ષયોક્ષમ છે. તો એવા જે ઉદયને અનુસરતા પરિણામ છે, પછી તે ચારિત્ર ગુણના હોય, પછી તે જ્ઞાન ગુણના હોય, કે પુરુષાર્થના વીર ગુણના હોય, પણ એવા ઉદય ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી. કેમ કે ઉદય ભાવો કર્મના ઉદય તરફ વલણવાળા છે, કર્મના ઉદય સાથે જોડાયેલા છે, અને એ ભાવોનું મુખ છે એ ઉદય તરફી, એટલે પરાંગમુખ છે, આત્માથી વિરુદ્ધ, આત્માની સન્મુખ નહીં પણ આત્માથી ઉન્મુખ છે. એવા પરિણામ હોવાથી, એવા પરિણામ વડે સ્વભાવ ગ્રહણ થતો નથી. સ્વભાવને ગ્રહણ કરવા માટે સ્વભાવ તરફ ઝૂકેલા પરિણામ હોવા ઘટે છે. સ્વભાવ તરફ ઝૂકેલા પરિણામ ન હોય એ સ્વભાવને કેવી રીતે ગ્રહણ કરે, કે બહુ સીધી સાદી સરળ વાત છે કે એનાથી તો કાંઈ સ્વભાવનું ગ્રહણ થાય નહીં. માણસોને કહે છે કે તમે અમારી વાત કરો તો કાંઈક અમને લક્ષ્યમાં રાખીને તો કરો, અમારી સામે જોઈને તો કરો. અમારી વાત જ તમે બીજી રીતે કરો છો, જેમાં તમને અમારી સામે અથવા અમારું લક્ષ્મી હોવાથી અમે કેવા છે એ તમને ખબર નથી. વાત કરવાની પદ્ધતિ એમ આત્માને ગ્રહણ કરવું છે, આત્માનો અનુભવ કરવું છે, અને પરિણામનું મુખ ઉલટું હોય અથવા વિપરીત દિશામાં પરિણામ ગતિ કરે અને એમાં આત્માનું ગ્રહણ થાય, એમ કેવી રીતે બની શકવા યોગ્ય છે? એ તો કોઈ રીતે બની શકે એવું નથી. સ્વભાવ કઈ રીતે પકડાય? તો પહેલા તો કહે છે કે રાગાદી ઉદય ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી. એટલે કોઈ પણ પ્રકારના રાગથી સ્વભાવનું ગ્રહણ થાય એવું બનતું નથી. પછી તે રાગ આત્માના શુદ્ધ સ્વરૂપના પારિણામિક ભાવના વિકલ્પરૂપ રાગ હોય તો પણ એનાથી પારિણામિક ભાવનું ગ્રહણ થવું બનતું નથી. જ્ઞાનનો ક્ષુક્ષમ ભાવ, એમાં વિચાર ભલે પરમ પારિણામિક ભાવનો હોય તો પણ એમાં આત્માના સ્વભાવનું ગ્રહણ થવું બનતું નથી. એટલે જે પરિણામ આત્માને સન્મુખ નથી થતા તે આત્માને ગ્રહણ કરી નથી શકતા. આમ પહેલો દિશાનો જે તફાવત છે એ સમજવા યોગ્ય છે. નહીતર એની ભ્રાંતિ થશે કે અમે અધ્યાત્મશાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ માટે તે અમારો આત્માનો ગ્રહણ કરવાનો એ પુરુષાર્થ છે, એ ઉદ્યમ છે, અને એવા પ્રયત્નથી અમે આત્માને ગ્રહણ કરી શકીએ. પણ પરસન્મુખ પરિણામ તે સ્વસન્મુખ નથી, અને સ્વસન્મુખ પરિણામ તે પરસન્મુખ નથી. આવો જે દિશાનો ફરક છે એ બરાબર સમજાવવો જોઈએ, અને તે માત્ર વિચારથી સમજાવવું જોઈએ નહીં, પણ પોતાના પરિણામને અવલોકીને, પોતાના પરિણામને પકડીને સમજાવવું જોઈએ કે મારા પરિણામનું દુઃખ કઈ બાજુ છે. જ્યાં સુધી એ વાત બરાબર ન સમજાય ત્યાં સુધી કોઈને કોઈ પરમમુખ પરિણામમાં, ઉન્મુખ પરિણામમાં હું મારા આત્માના હિતનું કાર્ય કરું છું એવો આભાસ થાય છે, એવો વિભ્રમ થાય છે. અને જીવની દિશામાં એક પરિણામમાં વધુ ને વધુ એવા પરિણામ કરવા પ્રત્યે ઉત્સુક થાય છે અને આગળ વધે છે. આ એક ભૂલ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના ઉદય ભાવથી, ઉદયને અનુસરતા કરતા પરિણામથી સ્વભાવનું ગ્રહણ થતું નથી. એટલા માટે પંચાધ્યાયીમાં સમ્યક દર્શનને અણઉદય સ્વરૂપ પરિણામ કયા છે. સમ્યક દર્શનના જે પરિણામ છે, ભલે જગન્ય અંતર્ભૂતના પરિણામ છે, પણ અસંખ્ય સમય છે એની અંદર, કાળ ઘણો સૂક્ષ્મ છે તો પણ અસંખ્ય સમય તો છે. એ અસંખ્ય સમયના પરિણામમાં અનુદયના પરિણામ છે, ઉદયના પરિણામ જે છે એને અનુદય એવો શબ્દ વાપર્યો છે પંચાધ્યાયી. ત્યાં કર્મનો, મિથ્યાત્વ કર્મનો પણ ઉદય નથી અને પરિણામ પણ કર્મના ઉદયને અનુસરતા ત્યાં નથી. બાકીના જે ઉદય છે એને પણ પરિણામ અનુસરતા નથી. પરિણામ અંતર્મુખ થાય અને સ્વરૂપનો આશ્રય કરે છે એવી સ્થિતિ છે. રાગાદી ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી. ઔદયિક ભાવ તો બહિર્મુખ છે અને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. દિશાની વાત લીધી છે કે જેટલા કોઈ ઔદયિક ભાવ છે તે ઉદયને સન્મુખ થઈને ઉદય સાથે જોડાતા હોવાને લીધે એનું નામ ઉદયિક ભાવ છે. ઉદય ભાવ કહેવાનું કારણ એ છે કે ઉદય સાથે એનું જોડાણ છે, માટે એ ભાવને ઉદયિક ભાવ કહો. પછી એના જે તે કર્મની સાથે જોડાણ છે એવા એના નામ દેવામાં આવે છે. કર્મના ક્ષોક્ષમ સાથે જોડાણ હોય તો એને ક્ષોક્ષમ કહે છે. અને જેટલા કોઈ પ્રકાર છે પ્રકૃતિના એ અનુસાર એના નામ દેવામાં આવે છે. ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો તેવા રૂપે પરિણામ થતા હોવાથી એને ક્રોધાદી ભાવ કહેવામાં આવે છે. એમ પછી એના પ્રકૃતિ અનુસાર નામ દેવામાં આવે છે. પણ તે સમસ્ત ઔદયિક ભાવો તો બહિર્મુખ છે અને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બંનેની દિશા જુદી જુદી છે. જે અંતર્મુખ ભાવ છે એના તરફ જેનું બિલકુલ મુખ નથી, તેમાં અંતર્મુખ અંતરતત્વ સ્વરૂપ જે પારિણામિક ભાવ છે એનું ગ્રહણ કેવી રીતે થાય, ચર્ચાસ્પદ વિષય તો અહીંયા થાય છે કે જ્યારે કોઈ આત્માનું ધ્યાન કરવા બેસે છે ત્યારે આત્માના વિચાર કરે છે. જ્યારે આત્માના વિચાર ચાલે છે ત્યારે જીવના પરિણામ જ્ઞાનના વિકલ્પના મનાશ્રિત હોય છે. અને એ મનાશ્રિત પરિણામ છે, ભલે હું એક છું, શુદ્ધ છું, પરમ પારિણામી ભાવ સ્વરૂપ છું, એવા જે મનના વિચાર છે એ પણ ઉદયિક ભાવ છે અને તે બહિર્મુખ ભાવ છે. તેથી આત્મા મન ગોચર નથી, એવા વિકલ્પ ગોચર નથી, કેમ કે ત્યાં આત્માથી વિમુખ પરિણામ વર્તી રહ્યા છે, બહિર્મુખ પરિણામ વર્તી રહ્યા છે. અને બહિર્મુખ પરિણામમાં આત્મા બાહ્ય તત્વ નહીં હોવાને લીધે આત્મા વિષય થતો નથી, આત્મા ગ્રહણ થતો નથી. ટોડર મંદિરની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે, સવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ અનુભવનું વર્ણન. મથાળું એવું છે કે જાણે વિકલ્પ દ્વારા નિર્વિકલ્પતા થતી હોય, સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વર્ણન. ટોડર મંદિરજીએ કોઈ મથાળું નથી બાંધ્યું, તો સોમચંદભાઈને એમણે અનુવાદ કર્યો હતો જમાનામાં. સોમચંદ મથાળા કલોલના એક વિદ્વાન હતા, એને મથાળા બાંધ્યા છે. આખા મોક્ષમાં પ્રકાશકના બધા મથાળા એમણે બાંધ્યા છે. સુંદરમલજીએ કોઈ મથાળા કોઈ પેરેગ્રાફ પડ્યા નથી. એ વખતે એ પદ્ધતિ હતી ભાષામાં, પણ એમને સમજાયું તે લેખ્યું. અથવા તો જ્યારે નિર્વિકલ્પ અવસ્થા થાય છે એ પહેલાં નિર્વિકલ્પ આત્મતત્વનો આશ્રય થયા પહેલાં કેવા વિકલ્પ હોય છે એ જ નિર્વિકલ્પ આત્માના એટલું ત્યાં દર્શાવ્યું છે. એમ કહીને એમ દર્શાવવું છે કે બીજા વિકલ્પ નથી હોતા. કોઈ વેપાર ધંધા ધંધો કરતો હોય, કોઈ બીજા સંસારના કાર્યોમાં લાગેલો હોય, કે કોઈ પૂજા ભક્તિમાં લાગેલો હોય, કે કોઈ દયાદાનના પરિણામમાં લાગેલો હોય, એવા કોઈ અન્ય ક્રિયાના કાળમાં સમ્યક દર્શન થતું નથી. એના નિર્વિકલ્પ અવસ્થા પહેલાના પરિણામમાં આવો જ વિકલ્પ હોય છે એટલું ત્યાં લેવું છે. છતાં એ બધા વિકલ્પ બહિર્મુખ છે, બાહ્ય ભાવો છે, ઉદયિક ભાવો છે, મનાશ્રિત પ્રવર્તા ભાવો છે, અને તે ભાવો છે ત્યાં સુધી આત્મા વિષય થતો નથી, આત્માનું ગ્રહણ થતું નથી, આત્મા પકડાતો નથી, આત્માનો અનુભવ થતો નથી. એ કહે છે કે ઔદયિક ભાવો તો બહિર્મુખ છે અને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અંતર્મુખ ભાવ પકડાય નહીં. આ તો સીધી સાદી વાત છે કે બહિર્મુખ ભાવ વડે અંતર્મુખ ભાવ પકડાય નહીં. કેમ કે એ તો દિશાની ઉલટી સુટી છે. પૂર્વ દિશામાં ચાલીએ તો પશ્ચિમ દિશાનું સ્ટેશન ન આવે. આ તો સીધી વાત છે. કેમ કે પૂર્વ અને પશ્ચિમ પ્રતિપક્ષમાં દિશામાં જ ઉલટી સુટી દિશા છે. સામે સામે દિશા છે. એક દિશામાં જવાથી બીજી દિશાથી દૂર જાય છે. એટલે બહિર્મુખ ભાવ વડે અંતર્મુખ ભાવ પકડાય નહીં. વળી જે અંતર્મુખી ઔપશમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તો પણ તે ઔપશમિક આદિ ભાવોના લક્ષ્ય તે પકડાતો નથી. આ એક વિશેષ વાત કરી છે કે અંતર્મુખી જે ઔપશમિક ક્ષાયોપશમિક કે ક્ષાયિક ભાવ છે, ઔપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ તો અંતર્મુખી હોય છે, પણ કેટલાક ક્ષયોપશમિક ભાવ પણ અંતર્મુખી હોય છે. ક્ષયોપશમ ભાવમાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે. ઉપશમ અને ક્ષાયિક ભાવમાં બે પ્રકાર નથી હોતા, પણ જ્ઞાનાદિનો ક્ષયોપશમ છે એમાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગમાં તે અંતર્મુખી પણ હોય છે. ક્ષોક્ષમ સમ્યક દર્શન, ક્ષોક્ષમ જ્ઞાન, ક્ષોક્ષમ ચારિત્ર, ક્ષોક્ષમ પુરુષાર્થ, એ બધા પ્રકાર જે છે ચારિમુખી ગુણના, એમાં અંતર્મુખી પણ છે મોક્ષ માર્ગની અંદર. અને એ જ પરિણામ મોક્ષ માર્ગ પહેલા બંધ માર્ગની અંદર બહિર્મુખી છે. અથવા મોક્ષ માર્ગમાં પણ જ્યાં બે વિભાગ છે ત્યાં રાગારી પરિણામ જે ચારિત્ર ગુણનો ક્ષોક્ષમ છે તે આંશિકપણે અંતર્મુખ છે અને આંશિકપણે બહિર્મુખ છે. પણ બહિર્મુખ છે તો પણ ત્યાં તન્મયપણું અને એકત્વપણું નથી થતું. આટલો ફરક છે. એવી જ રીતે શાસ્ત્રના ક્ષોક્ષમમાં જ્ઞાનીનો ઉપયોગ શાસ્ત્રને આશ્રિત વાંચનમાં હોય ત્યારે પણ તે જ્ઞાનનો ક્ષોક્ષમ આંશિક બહિર્મુખ છે અને આંશિક અંતર્મુખ છે. ક્ષોક્ષમ જ્ઞાનના પરિણામ છે મતિશ્રુતના. એમ કે મતિશ્રુત છે તો ક્ષોક્ષમ ભાવે છે, એમ ફરક પડે છે. એકલો ફરક સમજવો. એટલે અહીંયા એમ કહે છે કે વળી જે અંતર્મુખી ભાવ છે,
અંતર્મુખ
હા, એ પરિણામમાં એવો મિશ્ર ધર્મ છે મોક્ષ માર્ગની અંદર. એકાંતે બહિર્મુખ પરિણામ હોય, સર્વથા બહિર્મુખ પરિણામ હોય તો અજ્ઞાન ને મિથ્યા પ્રદર્શન એકલો ઉદય ભાવમાં પરિણમ છે. સર્વથા અંતર્મુખ પરિણામ હોય તો સિદ્ધ દશા ઉત્પન્ન થાય અથવા આર્યંત દશા ઉત્પન્ન પણ વચ્ચે જે સાધક દશા છે એમાં કેટલો ભાગ અંતર્મુખી છે પરિણામનો અને કેટલો ભાગ એ જ પરિણામનો, એક જ સમયના પરિણામનો બહિર્મુખ થાય છે. આવી જે પરિસ્થિતિ છે એને સાધક દશા કહેવામાં આવે છે. સાધક મિશ્ર ધર્મ એને કહે છે અથવા સાધક દશા એને કહે છે. ઉપસમમાં તો અંતર્મુખ પરિણામ છે, જે ઉપસમ ભાવે પરિણામ છે એ અંતર્મુખ છે. હા, જે ક્ષાયક ભાવે પરિણામ છે તે અંતર્મુખ છે, પણ જે સૂક્ષ્મ ભાવે પરિણામ હોય છે એમાં બે ભાગ પડે છે. દાખલા તરીકે ચોથા ગુણ સ્થાને ક્ષાયક સમ્યક દર્શન કરીને ગયું તો એ ક્ષાયક સમ્યક દર્શનના અંતર્મુખી પરિણામ છે. સૂક્ષ્મ સમ્યક દર્શનના પણ અંતર્મુખી પરિણામ છે, ઉપસમ સમ્યક દર્શનના પણ અંતર્મુખી પરિણામ છે. દરેક ગુણને પોતપોતાનો પરિણામવાનો પ્રકાર છે, સ્વભાવ છે. જ્યારે જ્ઞાન ગુણની અંદર સૂક્ષ્મ ભાવમાં અંતર્મુખપણું પણ છે અને બહિર્મુખપણું પણ છે. પણ બહિર્મુખપણું છે તો પણ મિથ્યા દ્રષ્ટિને જે બહિર્મુખ થતા તન્મયપણે પરિણામ થાય અને એકત્વ બુદ્ધિથી પરિણામ થાય એવા એકત્વ બુદ્ધિવાળા પરિણામ ત્યાં થતા નથી. થોડો અંશ બહાર જાય છે ખરો, નથી જતો એમ. એવી જ રીતે રાગાદી ભાવ જે ચારિત્ર ગુણ છે એમાં વિતરાગતા પણ છે સાધકને, તે અંતર્મુખી પરિણામ છે. જેટલા અંશે વિતરાગતા છે એટલા અંતર્મુખી પરિણામ છે, જેટલા અંશે રાગાદીનો સદભાવ છે તેટલા અસ્થિરતારૂપ બહિર્મુખ પરિણામ છે, અસ્થિરતા પૂરતા છે. પણ મિથ્યા દ્રષ્ટિને છે રાગ, એવો તન્મય એકત્વ બુદ્ધિનો રાગ ત્યાં થતો નથી એમ સમજવું, એટલો ફરક છે. પણ છતાં જેટલો અંશ બહિર્મુખ થાય છે એટલી અશાંતિ પણ થાય છે, એટલું દુઃખ પણ થાય છે અને એટલું અલ્પ પણ કર્મબંધન દૂર થાય છે. જો કે તે કર્મબંધન સાધક દશામાંથી અલ્પરસવાળું હોવાથી અથવા એમાં અનુભાગ વિશેષ નહીં હોવાને લીધે તે તીવ્ર બંધનો અથવા અનંત સંસારના બંધનનું કારણ નથી. એનો બંધ અલ્પ ગણવામાં આવે છે અનુભાગ અલ્પ હોવાને લીધે, કેમ કે પરિણામમાં જે મુખ્ય વાત છે તે અનુભાગની અથવા રસની છે. એને રસમંદ હોવાથી ભલે ક્રોધ થયો હોય, લડાઈ લડતા હોય, ગમે તે હોય, પણ રસમંદ હોવાથી કશાય તીવ્ર થાય, કશાય રસ તીવ્ર ન થાય. પાછા એને રૌદ્ર ધ્યાનના પરિણામ થાય તો પણ કશાય રસ તીવ્ર ન થાય, રસમંદ રહે છે. આવી જ કોઈ પરિસ્થિતિ છે, આત્મરસ ઉત્પન્ન થયો હોવાને લીધે કશાય રસથી વિરુદ્ધ એવો જે આત્મરસ કે જેમાં ઘણી શક્તિ છે, જેમાં ઘણું સામર્થ્ય છે, જેમાં ઘણું બળવાનપણું છે, એવું આત્મરસનું બળવાનપણું હોવાને લીધે, એની હૈયાતી હોવાને લીધે, એના સદભાવને લીધે કશાય રસ તીવ્ર થઈ શકતો નથી. કેળ ભાંગી ગઈ છે, એને કશાયની ઘેર ભાંગી ગઈ છે એટલે તીવ્ર થઈ શકતો નથી, એનું જોર ચાલતું જ નથી, જોર ઉત્પન્ન જ થતું નથી. એવી સ્થિતિ હોય છે. એટલે અંતર્મુખી એટલો વિશેષ અવાય કર્યો, ઉપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક ભાવ કે જે અંતર્મુખી છે તેના વડે તે પરિણામી ભાવ જો કે પકડાય છે, એનાથી એનું ગ્રહણ થાય છે. ચાર ભાવમાંથી ઔદયિક ભાવમાં તો કોઈ ઉદયિક ભાવનો એવો પ્રકાર નથી કે જે પરંપરાની ભાવને ગ્રહણ કરે. ઉપસમ ક્ષોપસમ અને ક્ષાયિક ભાવથી તે ગ્રહણ થાય છે. અંતર્મુખી થયેલા ઉપસમ ક્ષોપસમ અને ક્ષાયિક ભાવથી તે ગ્રહણ થાય છે. તો પણ ત્યાં એટલી લાલ બત્તી મૂકે છે કે ઔપસમિક ઔપસમિક આદિ ભાવોના લક્ષ્ય તે પકડાતો, જેનાથી પકડાય છે તેનું લક્ષ્ય ન કરવું. આટલી વાત ટેકનિકલ છે. સામાન્ય રીતે જેનાથી ગ્રહણ થાય એના ઉપર લક્ષ્ય જાય છે. જેમ કે સમ્યક દર્શનથી આત્માનું ગ્રહણ થયું, એટલે ગ્રહણ કરનારી પર્યાયની પણ મહત્તા કરી, શાસ્ત્રકારોએ જ્ઞાનીઓએ એની મહત્તા કરી, ઘણું મહત્વ દર્શાવ્યું. તો પણ એ શરત કરી કે એ પર્યાયના લક્ષ્ય તું આગળ નહીં વધી શક, એ પર્યાયના લક્ષ્ય તને પારિણામિક ભાવ નહીં પકડાય. મોક્ષ પર્યાય ક્ષાયિક ભાવે ઉત્પન્ન થયેલી છે અને તે સર્વાંગ શુદ્ધ પર્યાય છે, તો પણ એના લક્ષ્ય પારિણામિક ભાવનું ગ્રહણ નથી થતું, મૂળ સ્વરૂપનું ગ્રહણ નથી થતું. આ એક ખાસ સમજવા જેવો વિષય હોય. નિયમસારમાં આ વિશે આચાર્ય મહારાજે અને ટીકાકાર મહારાજે બંને ખૂબ સ્પષ્ટ કર્યો છે, અથવા આ મુદ્દા ઉપર ત્યાં વારંવાર કથન આવ્યું છે. બીજો જે શુદ્ધ ભાવ અધિકાર છે એ તો ખાસ આ જ મુદ્દા ઉપર ની રચના છે. જે આડત્રીસ ગાથા તે શરૂ થાય છે નિયમસારમાં, એ આ જ મુદ્દા ઉપર શરૂ થાય છે કે ઉપશમ ક્ષોક્ષમ અને ક્ષાયિક ભાવ આત્માને ગ્રહણ કરનારા ભાવ હોવાથી, તેનાથી આત્મા ગ્રહણ થતો હોવા છતાં પણ તેના લક્ષ્ય આત્મા પકડાતો નથી, તેના લક્ષ્ય પારિણામિક ભાવનું ગ્રહણ નથી થતું અને નહીં થાય. ગ્રહણ કરનાર જેનું લક્ષ્ય કરે છે એ બરાબર છે, પણ ગ્રહણ કરનારનું તું લક્ષ્ય કરીશ નહીં. કેમ કે એક રાજા છે અને એક સેવા કરનાર એની પર્યાય છે. જો સેવા કરનારનું મહત્વ એટલું વધાર્યું છે કે રાજાનું જ મહત્વ ન રહ્યું, એ તો આખો મોટો અવિવેક થઈ ગયો. તું સેવા કરનાર પર્યાય, અધ્યાત્મ પર્યાય, આશ્રય કરનારી આત્માની પર્યાય, એનું મહત્વ કર, એનો વાંધો નથી. પણ આત્માનું સર્વોત્કૃષ્ટ મહત્વ રાખી આ બેલેન્સ છૂટવું નહીં જોઈએ, આ સંતુલન ખોવું નહીં જોઈએ. આ સંતુલન જેને ખોયું એનો અધ્યાત્મ પર્યાયોનો મહિમા પણ એ અયથાર્થ છે, યથાર્થ નથી. ભલે સમ્યક દર્શનનો, મુનિદશાનો, કેવળ જ્ઞાનાદિ મુક્ત દશાનો ઘણો મહિમા કરે, પણ સ્વરૂપની મુખ્યતા રાખીને જો મહિમા કરે તો તે યથાર્થ છે, અને નહીંતર એ મહિમા પણ એનો યથાર્થ નથી. સમ્યક દર્શનનો પણ મહિમા યથાર્થ નથી એમ છે ખરેખર. અથવા જે જે ધર્માત્માઓએ અથવા સર્વજ્ઞોએ તીર્થંકરોએ સમ્યક દર્શન આદિ અધ્યાત્મ પર્યાયોનો મહિમા કર્યો છે એ આત્માનો મહિમા રાખીને કર્યો છે, પારિણામિક ભાવનો શુદ્ધાત્મ સ્વરૂપનો મહિમા રાખીને કર્યો છે, એનો મહિમા તાળીને કર્યો છે એવું ક્યાંય પણ નથી એમ સમજવા યોગ્ય છે. આટલી વાત લક્ષમાં રાખવા યોગ્ય. અને એમાં વાસ્તવિકતા છે કે જે કોઈ પણ શુદ્ધ પર્યાયથી અનંત ગુણ મહાન છે. કેટલો મહાન છે? પરમ પારિણામિક ભાવ, શુદ્ધાત્મ તત્વ. એ કોઈ પણ મોક્ષની કોઈ પણ પર્યાય છે, બીજી તો બધી એનાથી અનંતમાં માગે છે સાધક દશામાં, પણ મોક્ષની પર્યાયથી પણ જે અનંત ગુણ મહાન છે, થોડો નહીં ડબલ મહાન છે એમ નહીં, હજાર ગણો કરોડ ગણો મહાન છે, અબજ ગણો મહાન છે, અનંત ગુણ મહાન છે, અનંત ગણો મહાન છે, એવી જેની મહાનતા જેને જ્ઞાનમાં ભાસી છે, એટલે વસ્તુનું સ્વરૂપ જેને જ્ઞાનમાં ભાસ્યું છે, એને કદી અધ્યાત્મ પર્યાયોની મહિમા કરવા છતાં આવીભૂત થતી નથી. આ વિષયની વાસ્તવિકતા છે. પણ જેને પોતાનો પરમ પારિણામિક ભાવ કેટલો મહાન છે એ જોયો નથી, ઓગે ઓગે એની મહિમા કરે છે, એ અધ્યાત્મ પર્યાયોની મહિમા કરતા ગોથું ખાઈ જાય છે. અને કેમ કે એને એનાથી અનંત ગુણ મહાન જે પારિણામિક ભાવ છે એનો એને ખ્યાલ એ વખતે રહેતો નથી, એ ખ્યાલ એને છૂટી જાય છે. કેમ કે એને ખ્યાલનો વિષય છે અને ઓલું તો પોતાનું જ સ્વરૂપ છે, એ એના લક્ષણો વિષય હોવાથી લક્ષમાંથી એ વિષય ક્યારેય ખસતો નથી, ભલે પર્યાયનો ગમે તેટલો મહિમા કરે. એ તો પર્યાયનો મહિમા પણ કરશે અને પર્યાયને પરદ્રવ્યમ પરભાવમ હેયમિતિ પણ કહેશે. એની બે વાત બરાબર છે. પર્યાય મૂલ્યાંકન છે. રાજા જેવો ધર્મ પામે
સમજાય,
એવું કઈ નથી. જ્ઞાની ના એક શબ્દ થી એક વચન થી પામે, અને અજ્ઞાની ના લાખો હજારો ભાષણો થી પણ કોઈ ન પામે. અજ્ઞાની થી કોઈ પામે એ વસ્તુની સ્થિતિ જ નથી. જો અજ્ઞાની ભાષાથી ભાષણથી કોઈ ધર્મ પામે તો ટેપ રેકોર્ડથી પણ ધર્મ પામે, તો જડથી ચૈતન્યની પર્યાય થવા બરાબર એ વાત છે. કેમ કે જેમ ટેપ રેકોર્ડ જડ છે, એમ અજ્ઞાન દશા પણ એક જડનો જ પર્યાય છે, એ કોઈ ચેતનનો પર્યાય નથી. એવી વસ્તુ સ્થિતિ છે, એટલે કદી એવું ન બને. અજ્ઞાનીથી ધર્મ પામવાનો પ્રશ્ન એટલા માટે નથી કે એને પોતાને ધર્મ પામવાનો બાકી છે. જેની દુકાનમાં જે માલ નથી એ માલ કેવી રીતે વેચે? શાક માર્કેટમાં જઈને એમ કહો કે 10 લાખનો હીરાનો હાર આપો, ક્યાંથી આપવાનો? એની દુકાનમાં મૂળ 200 રૂપિયાનો માલ છે કે 500 રૂપિયાનો માલ છે? હવે 10 લાખનો હીરાનો હાર કેવી રીતે વેચવાનો? એની કોઈ કેપેસિટી નથી. એમ અજ્ઞાને પોતે ધર્મ પામ્યો નહીં હોવાથી બીજાને ધર્મ પમાડવાનું ભૂતું નથી. એનામાં એ ધર્મ પમાડી દે એવું ના બની શકે, એ શક્ય નથી, અશક્ય. હા, એ ચર્ચા ચાલુ હતી બીજી બહેનશ્રી પાસે. વિદ્વાન હતા, એને કહ્યું કે અમે ગુરુદેવશ્રીનો પ્રત્યક્ષ પરિચય કર્યો છે, અને અમે ગુરુદેવશ્રીએ કહ્યું એ જ બધું કહીએ છીએ, અને એ રીતે અમે ધર્મની પ્રભાવના કરીએ છીએ કે અમારાથી થાય કે ન થાય કે ન થાય. બીજો કોઈ ધર્મ ન પામી શકે એને. વાત છે એનો સંદેશવાહક તરીકે એ સંદેશો પહોંચાડી શકે, પણ ધર્મ પામવા માટે તો જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગ જ જોઈએ. સાંભળેલો માણસ તો થોડુંક આગું પાછું પણ કહે, પણ ટેપ રેકોર્ડર તો એક અક્ષર આગું પાછું ન બોલે. બોલે સાંભળવાનો તો શબ્દ આગા પાછા થાય, અભિપ્રાય એનો એ રાખીને કહે, પણ એક એક શબ્દ કાંઈ કોઈ પકડી ન શકે. એક કલાકના હજારો શબ્દ હોય એને એક્ઝેક્ટ પકડી શકે? ટેપ રેકોર્ડરની જેમ તો કોઈ પકડી ન શકે. પણ ટેપ રેકોર્ડર એને એ જ શબ્દો એ જ ટોનમાં એ જ ભાવમાં એ જ રીતે કહેતો હોય તો પણ એના નિમિત્તે કોઈ નિધન ન થાય. બરાબર, એ ચર્ચા ચાલે છે. કે વિડીયો હોય સામે, પેલી ચાલો ગુરુદેવ શ્રી દેખાય છે વિડીયો, અને કાને એમનો જ અવાજ સંભળાય છે, સંગ્રહિત થયેલો, તો એનાથી ધર્મ થાય કે ન થાય? એનાથી પણ કોઈને ધર્મ પ્રાપ્તિ નથી. દેશનાલબ્ધિનો સિદ્ધાંત છે કે દેશનાલબ્ધિ મળે ન મળે, ધર્મની પ્રાપ્તિ પણ ન થાય, દેશના લબ્ધિ પણ ન થાય. એ તો ધર્મ પહેલાંની લબ્ધિ છે, પાંચ લબ્ધિ માટે એ પણ એને ન થાય. આવી વસ્તુ સ્થિતિ છે. ચૈતન્યમાં ચૈતન્યનું સીધું નિમિત્ત છે, ચૈતન્યમાં ધર્મનું નિમિત્ત નથી. એટલે તો સત્પુરુષનો વિશેષ મહિમા કેમ કરવામાં આવે છે કે નિમિત્તત્વ ત્યાં છે, બીજામાં નિમિત્તત્વ ટેપ રેકોર્ડરમાં નથી, અજ્ઞાનીમાં નથી, નિમિત્તત્વ નથી એમ છે. પ્રત્યક્ષ જ્ઞાનના યોગે ધર્મ પામવાનો સંભવ છે. બીજી રીતે ભૂતકાળના યોગ થઈને પોતે સંસ્કાર લઈ લીધા હોય તો પોતાની અંદર પામે, જેમ કે ગુરુદેવ છે, શ્રીમદ રાજચંદ્રજી છે, પણ પોતાને તો એની કાંઈ ખબર જ ન હોય તો એને શું કરવું જોઈએ? ગુરુએ શું કર્યું છે એને કારણ હોય તો કાંઈ ખબર નથી, અને અત્યાર સુધી રખડે છે. સંસ્કાર હોય તો વાત બોસાયેલી થઈ જાય છે, સુગમ થઈ જાય છે, શાસ્ત્રો મળતા જ તો પકડી લે છે. પૂર્વ સંસ્કારનો આ એક વિશિષ્ટતા છે કે જે અભ્યાસ થવો ઘટે અતિ પરિશ્રમ, તે અલ્પ પરિશ્રમથી થાય, વિના પરિશ્રમથી થાય, ત્યારે સમજવું કે ત્યાં પૂર્વ સંસ્કાર છે, આત્મસિદ્ધિની ગાથા છે. તેથી જ્યારે આપણા પરિશ્રમ ઉપરથી ખ્યાલ આવે કે પૂર્વ સંસ્કાર નથી, તો જ્ઞાનીનો યોગ છે એનું જે મહત્વ છે એ સમજીને પ્રત્યક્ષ પરિચયમાં, પ્રત્યક્ષ સમાગમમાં રહેવું, જ્ઞાનીના ચરણમાં રહેવું, જ્ઞાનીનો ચરણ સત્પુરુષના ચરણનો ઈચ્છુક છે, તે સમ્યક દર્શનનો પાત્ર છે, એ 105 નંબરના પત્રમાં શ્રીમદજીની મહાવીરના બોધને પાત્ર પણ. પણ એ તો સ્પષ્ટ વિષય છે. દેશના લગ્નનો જે સિદ્ધાંત છે એ તો અનાદિ અનંત નિર્વિવાદ સિદ્ધાંત છે, એમાં કોઈ અપવાદ નથી. એ સિદ્ધાંતમાં કોઈ અપવાદ નથી. સિદ્ધાંતો સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજવું જોઈએ કે સિદ્ધાંતિક વાત કેટલી સિદ્ધ થઈ ગઈ છે. પછી એમાં તર્ક વિતર્ક ક્યાં કરવાનો રહ્યો? જેમ સ્વભાવમાં તર્કનો અવકાશ નથી, એમ સિદ્ધાંતમાં પછી સ્વભાવથી સિદ્ધ થઈ ગઈ જે કથની છે એમાં પણ તર્કનો અવકાશ નથી. એ સિદ્ધ વાત છે. અહીંયા એમ કે છે કે સ્વરૂપનો મહિમા અધ્યાત્મ પર્યાયોથી પણ ગૌણ થવો નહીં જોઈએ, અથવા સ્વરૂપ છે એ લક્ષ્ય સ્થાને છે, કોઈ પણ અધ્યાત્મ પર્યાય લક્ષ્યના સ્થાને નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે, એવો જ્યાં લક્ષ્યનો જ્યાં શબ્દ પ્રયોગ છે ત્યાં ધ્યેયના અથવા સાધ્યના અથવા ધ્યેયના સ્થાને એ લક્ષ્યનો શબ્દ પ્રયોગ છે. પણ સ્વરૂપ લક્ષ્યની જેમ આ પણ લક્ષ્યનો વિષય છે એમ લક્ષ્ય શબ્દનો એક અર્થ નથી, ત્યાં જુદો જુદો અર્થ છે. આ સ્પષ્ટતા થવી ઘટે છે. લક્ષ બે રીતે વપરાય છે. એક આશ્રય સ્થાનમાં જ્ઞાન ચોંટેલું રહે, જ્ઞાન ખસે નહીં, જ્ઞાનને ધ્યાન ખસે નહીં, એ લક્ષ્યનો વિષય ગણાય છે. અને એ જ્યાં પહોંચવું છે એવું જે સ્થાન એને પણ લક્ષ્યનો વિષય કહેવાય છે. કોના લક્ષ્ય તમે એ બાજુ ચાલો છો કે અમારે અહીંયા પહોંચવું છે એ લક્ષ્ય અમે ચાલીએ છીએ, પણ ત્યાં એ પહોંચવાનું ધ્યેય છે એમ સમજવાનું છે. અને જ્યાં આત્માની વાત છે કે આત્માના લક્ષ્ય અંતર્મુખ થવું ત્યાં આશ્રય કરવાની વાત છે, જ્ઞાન ત્યાં આશ્રય કરે છે. સ્વરૂપના લક્ષ્ય એમાં સ્વરૂપનો આશ્રય એવો ભાવ છે. પૂર્ણતાના લક્ષ્ય ત્યાં પૂર્ણતાનો આશ્રય એમ નથી પણ પૂર્ણતાનો ધ્યેય ગ્રહણ કરવાની વાત છે. એમ એક જ શબ્દના તદ્દન જુદા જુદા અર્થ છે તમને. એવી રીતે એમ કહેવાય છે કે જ્યારે સ્વરૂપની ઓળખાણ થાય છે, વચનામૃતમાં એક બોલાવે છે બહેનશ્રીના વચનામૃત પુસ્તકમાં, કે જ્યારે જ્ઞાન દોરાથી, જ્યારે જ્ઞાન લક્ષણથી જ્ઞાન દૂર ઓળો, ત્યાં ગોસળિયાનું દૃષ્ટાંત દીધું 212 તો ત્યાં યથાર્થ લક્ષ થાય છે. યથાર્થ લક્ષ છે એ ગુઢ ભાષા છે. યથાર્થ લક્ષમાં શું છે કે આશ્રય અપેક્ષા એ સ્વરૂપનું લક્ષ છે અને પર્યાયના પ્રયોજન અપેક્ષા એ પૂર્ણતાનું લક્ષ છે. આમ બે એક સાથે છે. દ્રવ્ય પર્યાયનું લક્ષ છતાં સંતુલન ખોવાતું ખોટો નથી અને મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને આશ્રય છોડતો નથી, આ જે પ્રકાર છે એને યથાર્થ લક્ષ કહેવામાં આવે. આવું લક્ષ પહેલું વહેલું સ્વરૂપ નિર્ણયના કાળમાં થઈ જાય છે અને એને યથાર્થ લક્ષ કહેવામાં આવે છે. મુસલમાન છે. યાનો જે દ્રષ્ટાંત છે એમાં લક્ષ્મી વાત યથાર્થ લક્ષ્મી કેટલો યથાર્થ એટલે શું કે આ બંનેનો સંધિ થવી જોઈએ અને વિષયનું સંતુલન રહેવું જોઈએ. અને એ સ્વરૂપાશ્રયમાં તો આપોઆપ જ સંતુલન રહે છે. જ્યાં સ્વરૂપાશ્રય છૂટે છે ત્યાં એ સંતુલન નથી રહેતું. પછી ભલે અધ્યાત્મ વિષયનો ગમે એટલો પર્યાયનો મહિમા કરવામાં આવે પણ એ અધ્યાત્મ ભાવનો મહિમા યથાર્થ તો સમ્યક દર્શનાદિનો મહિમા કરવામાં પણ આ સાવધાની રાખવા એ જે છે એ અહીંયા લાલ બત્તી મૂકી છે કે તે ભાવોથી પારિણામિક ભાવ પકડાય છે તો પણ તે ભાવોના લક્ષ્ય તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતા ઔષમિક આદિ નિર્મળ ભાવો પ્રગટે છે. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતા ઔષમિકારી નિર્મળ ભાવો પ્રગટે છે. એટલે જે અંતર્મુખ થનારા ભાવ છે તે ઔષમ ક્ષૌષમ અને ક્ષાયિક આદિ નિર્મળ ભાવો છે. તે ભાવો પોતે કાર્યરૂપ છે. તે ભાવો પોતે પરિણામ સ્વરૂપ હોવાને લીધે કાર્યગત થતા ક્રિયારૂપ હોવાને લીધે તે કાર્યરૂપ છે. અને પરમ પરિણામી સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે. બસ આ નિયમ સારો ઉપર વિશે ચાલે છે. કારણ પરમાત્મા મુખ્યપણે પ્રયોગ નિયમ સાસાણી બધા છે. જો પારિણામિક સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે કારણનો પણ વિશેષણ એટલા માટે લગાવ્યું છે કે જેનો આશ્રય થતા કાર્ય શુદ્ધ થાય માટે એ ભાવ તો ભાવના સ્થાને છે અચલિત ભાવ છે. એ કાર્યકારણના વિશેષણ તો ઔપચારિક છે. એ તો જે છે તે અનાદિથી છે પણ પોતે આશ્રય કર્યો ત્યારે એને કારણ બનાવ્યું એમ ગણીને એને કારણનો વિશેષણ લગાડવામાં આવે છે. અથવા કોઈ એવી જ વિશેષતા છે પારિણામિક ભાવની કે જેનો આશ્રય કરતા કાર્ય શુદ્ધ થાય તેથી એને કારણનું વિશેષણ લગાડવું એક ન્યાય યોગ્ય છે. ભલે કોઈ વિશેષણ એને લાગુ ન પડે તો પણ અનેક વિશેષણ એને લાગુ પડે છે. એવું બે ન્યાયનો વિષય છે પોતપોતાના દ્રષ્ટિકોણથી. એટલે ઔષમિક આદિ ભાવો પોતે કાર્યરૂપ છે અને પરમ પારિણામિક સ્વભાવ તે કારણરૂપ પરમાત્મા છે. એનાથી કાર્યની શુદ્ધિ ગણીને એને કારણ ગણવામાં આવે છે. પણ કારણ એટલે કાર્યમાં કંઈક કરે છે એમ ન લેવું. એ તો કુટસ્થ ભાવ છે. કુટસ્થ છે એટલે એમને એમ કહી રહીએ છે. એ કોઈ કારણ થઈને કાંઈ કરે છે એવું કોઈ હલનચલન કે અવિચલિત વિચલિતપણું નથી. એ તો અવિચલિત સ્વભાવ છે એટલે તો એમને એમ જ રહે છે. પણ એને કારણ બનાવ્યું એટલે એને કારણનો ઉપચાર લાગુ પડે છે એમ સમજ. એ રીતે 19 નંબર નો બોલતો રહે. આ બોલમાં અંતર્મુખ થવા ઉપર વિશેષ વજન છે. ઉપશમ ક્ષોપશમ અને ક્ષાય શાસ્ત્રની પરિભાષામાં બહુ ભાવ ન પકડાય, એ શબ્દોથી ભાવ ન પકડાય તો કોઈ જરૂર નથી, પણ અંતર્મુખપણું અને બહિર્મુખપણું એ સમજી શકાય, ભાવમાં સમજી શકાય એવો વિષય છે. એટલે ગુરુદેવશ્રીએ આગમિક ભાષાની સાથે અનુભવની અધ્યાત્મ ભાષાનો આ પ્રયોગ કર્યો છે. અંતર્મુખ અને બહિર્મુખ એ અધ્યાત્મ ભાષાનો પ્રયોગ છે, શબ્દ પ્રયોગ છે. ઉપશમ ક્ષોપશમ અને ક્ષાય એ આગમ ભાષાનો પ્રયોગ છે. ભાવ પકડવા માટે અધ્યાત્મ ભાષા એ સુગમ ઉપાય છે. આગમની ભાષાથી વિદ્વાનો વિશેષ સમજે છે, પણ એટલી વિદવત્તાનો ભાગ ન હોય તો અનુભવની ભાષાથી અનુભવ પકડાય છે, એ સુગમતા છે. એટલે મુખ્યપણે એ વાત લેવી કે અંતર્મુખ થવાનું છે. કોઈ બહિર્મુખ ભાવથી, મનાશ્રિત બહિર્મુખ ભાવથી પણ પોતાના પ્રયોજનની સિદ્ધિ નથી, એક અંતર્મુખ થવાથી જ પ્રયોજનની સિદ્ધિ છે. અને જ્ઞાન મુખ્યપણે અનુભવ ગોચર હોવાથી પોતાનો ઉપયોગ કેવળ અંતર્મુખ કરવા યોગ્ય છે, ઉપયોગ કેવળ અંતર્મુખ કરવા યોગ્ય છે, આ વાત એને દિશાથી બરાબર સમજમાં આવવી જોઈએ, તો એનું કાર્ય થાય અથવા પ્રયોજન શું થાય. યોગ થોડો એક પુણ્યાધીન છે, યોગ્યતા હોય એને પણ યોગ થાય ખરો, પુણ્ય હોય તો. પુણ્યનો ઉદય હોય તથા પ્રકારના પુણ્યનો ઉદય હોય તે પ્રકારનો. જેમ કે એક માણસની પાસે પૈસા છે અને તંદુરસ્તી નથી, બીજાની પાસે તંદુરસ્તી છે, ઊંડો ભરીને ખાઈ શકે, પણ એને ખાવા માટેનું સાધન નથી, તો એ પુણ્યના પ્રકાર ભિન્ન ભિન્ન છે. એમ કોઈને યોગ્યતા છે અને યોગ નથી એવું બને છે, કેમ કે પુણ્ય યોગ ન હોય. જેમ કે સુગાનીજી છે, એમને પુણ્ય યોગ નહોતો, યોગ્યતા ઘણી હતી, તો એકાદ વખત થયો અને અનુભવ કરી લીધો. એવા હજારો માણસો ત્યાં આવે છે, સેંકડો માણસો ત્યાં રહે છે કે જેને પુણ્ય યોગ ઘણા વર્ષ સુધી ગુરુદેવનો રહ્યો અને હજી સુધી કાંઈક પ્રાપ્ત નથી. તો યોગ થવો એ પુણ્યાધીન છે, યોગ્યતા સ્વતંત્ર વિષય છે, પુણ્યાધીન વસ્તુ નથી, એમ જુદી જુદી વાત છે, બંને એક વાત નથી. પુણ્ય યોગની અંદર એટલું જરૂર છે કે જીવ જો જાગૃત થઈ જાય, સાવધાની ના આવે, સતર્ક થઈ જાય, ચેતી જાય, તો યોગના કાળે પામી જાય, એટલો પુણ્ય યોગની અંદર વિશેષતા છે. પણ જો આ જીવ ન સમજે તો એ પુણ્ય નોટ વપરાઈ જાય છે અથવા બળી જાય છે. એમ કહો, જેમ નોટ બળી જાય તો હાથમાં શું આવે? રાહ. એમ જો પુણ્ય યોગથી સત્પુરુષનો જ્ઞાનીનો યોગ થાય અને જો જીવ પામે નહીં તો એ નોટ બળી ગઈ, વપરાઈ ગઈ, પછી એનાથી એને કાંઈ લાભ નથી. એટલે એ પુણ્ય યોગનો સદુપયોગ થાય એનો વિચાર કરવો, એની જાગૃતિ આવવી, એ પોતાના જવાબદારીનો વિષય થઈ પડે છે. એટલી વાત છે.